समयसार भगवान कुंदकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो आपणे स्वाध्याय करीए छीए। कर्ता कर्म अधिकार मां गाथा 109 थी 112 एनो स्वाध्याय थयो छे। टीका एनो भावार्थ अने एना पछी पूज्य गुरुदेवे एना उपर जे प्रवचन आप्युं एना लगभग घणा खरा अंशो पण आपणे लीधा छे। આજે વિશેષ અંશો લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 5મો, એમાં પાના નંબર 187, એમાં ઉપરથી બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે વિકૃત અવસ્થા પોતાથી પોતાના સ્વકાળે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે। વિકૃત અવસ્થા પોતાથી પોતાના સ્વકાળે જ્યારે થઈ એ એનો સ્વકાળ, કોઈ પણ પર્યાય થાય છે તો એ પર્યાય જ્યારે થઈ એ એનો સ્વકાળ છે। એમ નથી કે કાળ છે, એ કાળ છે માટે એ પર્યાય થઈ છે, એમ નથી। એ પર્યાય ક્રમમાં છે, ક્રમબદ્ધમાં। લોકો ગૂંચવાળો શું કરે છે, આ કરે છે કે ક્રમબદ્ધ છે એટલે એમ સમજે છે કે એનો અમુક કાળ આવે ત્યારે જ એ થાય, એમ નથી। એ થાય ત્યારે એ એનો સ્વકાળ। ક્રમ તો પર્યાયનો છે, દરેક પર્યાય એ ક્રમમાં જ થાય છે અને જે થવાની છે તે જ ક્રમમાં થાય છે, આડીવળી થતી નથી। અને એ જે થાય છે તે એનો સ્વકાળ છે, એ સમયે એ જ પર્યાય થવાની હતી, એવું ક્રમબદ્ધપણું છે। એને બદલે લોકો એમાં ગોટાળા કરે છે, કેમ કે કાળ એ જુદું દ્રવ્ય છે, કે કાળ દ્રવ્ય એ પર્યાયનું કારણ નથી, એ કંઈ પર્યાય કરાવે એમ નહીં, એનો કાળ પાક્યો એટલે પર્યાય થઈ, એટલે કંઈ કાળ દ્રવ્ય કંઈ કર્યું માટે થઈ એમ નથી। કાળ લબ્ધિ પાકી એટલે પર્યાય આ થાય એમ નથી, એ તો સાપેક્ષતા આપણે સ્વીકારી છે। કાળની સાપેક્ષતા આપણે એ રીતે સ્વીકારી કે જે પર્યાય છે એ પર્યાયને આપણે લેબલ કરવી હોય, એનું નામ પાડવું હોય તો આ સમયે થયેલી પર્યાય, એટલું જ। કે કાળ પર્યાયને બદલે છે એમ પણ નથી, સમયનું માપ આપણે મૂકીએ છીએ કે એક સમયની પર્યાય, બીજા સમયની, ત્રીજા સમયની, પછી પાંચમા સમયની કે આઠમા સમયની કે એમ કેવું હોય, ત્યારે પછી એને કાળ સાથે, તો એ વખતે જે કાળ હોય એની સાથે સરખાવીએ, પણ એથી કંઈ કાળે કંઈ કર્યું છે એમ નથી। કાળ લબ્ધિ પાકી એટલે લોકોને મનમાં એમ થઈ જાય કે કાળ આવે એવો પાકે ત્યારે અમારું કામ થાય, ત્યારે અમારી એવી પર્યાય થાય, ત્યારે અમને સમ્યક દર્શન થાય, જ્યારે થાય ત્યારે, કાળ પાકે ત્યારે થાય ને ત્યાં, ત્યાં સુધી ક્યાંથી કામ થાય એમ નથી। પુરુષાર્થ પોતાનો છે, પુરુષાર્થ જ્યારે એ કરે છે અને જ્યારે એ કાર્ય થાય છે તો એ એનો સ્વસમય છે, એ પર્યાય થવાનો એ સ્વ સમય છે। ગુરુદેવે વાત ઘણી વાર કહી છે પણ એને સમજવામાં મોટાભાગે લોકો ભૂલ કરે છે કે વિકૃત અવસ્થા પોતાથી પોતાના સ્વકાળે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે। ક્રમબદ્ધ થાય છે એવું જ્ઞાન કરનારને શુદ્ધ દ્રવ્યનું લક્ષ હોય છે। આમાં થોડુંક ગંભીરતા પણ મૂકી છે, ક્રમબદ્ધ કોને છે ગુરુદેવે સમજાવ્યું છે, ક્રમબદ્ધ પર્યાય કોને, સમ્યક દ્રષ્ટિ ખરેખર એને સાચો ક્રમબદ્ધનો નિર્ણય છે, ક્રમબદ્ધનો પુરુષાર્થ છે। ક્રમબદ્ધ આપણે એમ કહીએ એટલે ક્રમબદ્ધ છે હું માનું છું એમ નથી, ક્રમબદ્ધનો જેને નિર્ણય થયો છે, પર્યાય ક્રમબદ્ધ છે એનો જેને નિર્ણય થયો છે એની દ્રષ્ટિ તો આત્મા તરફ જાય છે, એને તો અકર્તા ભાવ આવે। અકર્તા ભાવ કેવી રીતે આવે, કે પર્યાય ક્રમમાં થાય એના કારણે થાય, દ્રવ્યને કારણે થાય, જે થાય છે તે થાય, ક્રમમાં થાય છે તો થાય છે, એક પર્યાય અને બીજી પર્યાય બેની વચ્ચે કોઈ સ્પેસ નથી, ગેપ નથી કે જેમાં તમે ઘૂસીને કંઈક કરો, કોઈ અવકાશ જ નથી। બીજી રીતે વિચાર કરીએ, તર્કથી વિચાર કરીએ તો એક પર્યાય પછી બીજી તરત જ એના બીજા સમયે છે, ત્રીજા સમયે, ત્રીજી ચોથી છે, એમાં તમને વચમાં ક્યાં અવકાશ છે કે તમે એમાં ફેરફાર કરો, ફેરફાર કરવાનો અવકાશ જ નથી। એટલે આપણે પર્યાયને બદલી શકીએ એમ નથી, કોઈ પર્યાયને બદલી શકે એમ નથી. હવે જયારે પર્યાયને બદલતો નથી તો પછી એને શું કરવાનું રહ્યું? અને કઈ કરવાનું નથી રહેતું. એને કહીએ કે ભાઈ તું બધું કામ રહેવા દે, તું કઈ કરી શકવાનો નથી, ક્રમમાં પર્યાય થાય છે, તું તારા સ્વરૂપ તરફ પાછો વળી જા. જેને ક્રમબદ્ધનો નિર્ણય છે કે પર્યાય ક્રમમાં થઈ રહી છે, જગતમાં બધી જ પર્યાયો, દરેક પદાર્થોની પર્યાયો ક્રમમાં જ થઈ રહી છે, બધું વ્યવસ્થિત છે, જગત આખું વ્યવસ્થિત છે, ક્યાંય અવ્યવસ્થા છે જ નહીં. હું નકામાનો એમાં ડાપણ કરવા જઉં છું, પણ કરી નથી શકતો છતાંય કરવા જઉં છું, માત્ર ભાવ એવો કરું છું, છતાંય પર્યાય તો ક્રમમાં જ થઈ રહી છે. એટલે જીવ પાછો વળે છે, જે ડાયો છે એ પાછો વળી જાય છે કે હું કઈ કરતો નથી ને ખાલી નકામાં ફાંફા બહાર મારું, એના કરતા પાછો વળો, મને કોઈ કઈ કરવા દેતું નથી, એટલે ક્રમમાં ચાલી રહ્યું છે. જેને ક્રમબદ્ધનો નિર્ણય છે એની દ્રષ્ટિ આત્મા તરફ જ જાય. ક્રમબદ્ધનો નિર્ણય થયો હોય એને તો દ્રષ્ટિ આત્મા તરફ જ જાય. જેમ સર્વજ્ઞનો જેને નિર્ણય થયો છે, જેને સર્વજ્ઞનો નિર્ણય થયો છે એને પછી વિકાર ભાવ ને વિભાવ ભાવનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એમાં પણ એમ જ છે કે સર્વજ્ઞનો નિર્ણય થયો છે કે આ સર્વજ્ઞ બધું જાણે છે, જે થઈ રહ્યું છે એ બધું જેમ છે તેમ જ જાણે છે, સર્વજ્ઞતાનો નિર્ણય કરીએ છીએ, એટલે એમાં ક્રમબદ્ધનો પણ નિર્ણય આવી જાય છે. અને પછી ક્રમબદ્ધનો નિર્ણય આવે ત્યારે પછી બીજા અન્ય ભાવે થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય, એટલે પછી બધું જ કામ થઈ જાય છે. એટલે આત્મામાં જવા માટેના ખરેખરા જે કહીએ ને ચાર પાંચ કારણમાં, જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો છે એ પણ આત્મા તરફ વળે છે, જેને અકર્તા ભાવનો નિર્ણય થયો છે એ પણ આત્મા તરફ વળે છે, જેને સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થયો છે, તીર્થંકર ભગવાનને કેવડી ભગવાનનો સર્વજ્ઞતા, એમની સર્વજ્ઞતાનો જેને નિર્ણય થયો છે એ પણ આત્મા તરફ વળે છે. કે સર્વજ્ઞપણું છે એનો અર્થ જ એ છે, સર્વજ્ઞપણું ક્યારે હોય કે બધું બરાબર ક્રમમાં થતું હોય તો જ સર્વજ્ઞપણું હોય, અને સર્વજ્ઞપણું છે આમ જ થાય છે તો પછી મારે કઈ કરવાપણું છે નહીં, એટલે પોતે પાછો વળે છે, સ્વરૂપ તરફ જાય છે. એટલે અહીંયા કહે છે ગુરુદેવ, બહુ સરસ રીતે મૂક્યું છે આ, આ થોડુંક સૂક્ષ્મ છે પણ સમજવાનું છે, આપણે હવે આ લેવલે છીએ એટલે હવે બધા સમજી શકીશું, કે વિકૃત અવસ્થા પોતાથી પોતાના સ્વકાળે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે, અને ક્રમબદ્ધ થાય છે એવું જ્ઞાન કરનારને શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય હોય છે. એનું લક્ષ, જેનું લક્ષ આત્માનું થયું છે એને એમ લાગે છે, જેને આત્માનું લક્ષ નથી થયું, હજી પરનું રૂચિ છે અને પરમની દ્રષ્ટિ કરીને રહ્યો છે, એને ક્રમબદ્ધનો નિર્ણય સાચો નથી, એને તો એમ ખબર જ નથી પડતી, એને તો એમ જ્ઞાન ક્રમબદ્ધ એવો વિચારાય નથી ને વિકલ્પે નથી, એ બહારથી બોલે એટલું પણ ખરેખર એને કાંઈ નિર્ણય નથી. જેની દ્રષ્ટિ આત્મા તરફ છે, જેનું લક્ષ આત્મા તરફ છે, એને એમ છે ક્રમબદ્ધ થાય છે એવું જ્ઞાન થાય છે. એટલે કહ્યું કે ક્રમબદ્ધ થાય છે એવું જ્ઞાન, પર્યાય ક્રમબદ્ધ થાય છે એવું જ્ઞાન. આપણે બે મિનિટ વિચાર કરીએ કે આ બધી પર્યાય ક્રમબદ્ધ થાય છે અને એવું હું જ્ઞાન કરું છું, મારા જ્ઞાનની પર્યાયમાં બધું ક્રમબદ્ધ થતું મને જણાય છે, તો એ લક્ષ આત્મા તરફ થયું હોય તો જ થાય, એ સિવાય બને નહીં. જેની દ્રષ્ટિ આત્મા તરફ હોય એને જ એ જ્ઞાનમાં બધી પર્યાયો એ ક્રમબદ્ધ થાય છે એમ થાય. ક્રમબદ્ધને જાણનારો અકર્તા છે. ક્રમબદ્ધનો નિર્ણય થાય એટલે એ બધેથી પાછો પડે છે, એને કરતા ભાવ ટળી જ જાય. એનો કરતા ભાવ રહ્યો હોય ને ક્રમબદ્ધનો નિર્ણય હોય એમ બે વાત બને નહીં. ક્રમબદ્ધનો નિર્ણય હોય ને અકર્તા ભાવ આવ્યા વગર રહે જ નહીં, અને ક્રમબદ્ધનો નિર્ણય છે અને અકર્તા ભાવ નથી આવ્યો તો સમજવું કે કાચું પાકું છે, અથવા તો બોલવા ખાતર બોલે છે, બાકી ખરો નિર્ણય ક્રમબદ્ધનો થયો નથી. એટલે સમ્યક દર્શન થાય ત્યારે ખરેખર સાચો ક્રમબદ્ધનો નિર્ણય છે, અને ક્રમબદ્ધનો પુરુષાર્થ કહો એ જ સમ્યક દર્શનનો પુરુષાર્થ છે. ક્રમબદ્ધનો જયારે પુરુષાર્થ થાય, એનો નિર્ણય થાય, ક્રમબદ્ધનો નિર્ણય, પુરુષાર્થ નહીં, સો ક્રમબદ્ધનો નિર્ણય એ પુરુષાર્થ છે, કે તમને ક્રમબદ્ધનો બરાબર યથાર્થ નિર્ણય થયો એનો અર્થ કે તમે હવે સ્વરૂપ તરફ વળ્યા છો, અકર્તા ભાવનો પણ તમને નિર્ણય થઈ ગયો છે, એમને દ્રષ્ટિ સ્વરૂપમાં ગઈ છે, તો જ થાય, નહીતર થાય નહીં. એટલે કૃપાળુદેવ અરે ગુરુદેવે અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે કે ક્રમબદ્ધને જાણનારો અકર્તા છે, અને અકર્તા છે એટલે જ્ઞાતા છે. કઈ કરતો નથી એટલે પછી શું છે? તો એનો સ્વભાવ તો જ્ઞાતા, દ્રષ્ટાનો સ્વભાવ એટલે જ્ઞાતા છે. હવે જો આખું વાક્ય ફરીથી વાંચીએ, આ મહત્વનું છે એટલે આપણે રિપીટ કરશું થોડું, બધાને બરાબર બેસી જાય એટલા માટે. શું કહ્યું પહેલા? કે જે વિકૃત અવસ્થા થઈ, જે વિકારી ભાવની પર્યાય જે થઈ, તે પોતાથી પોતાના સ્વકાળે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે. એટલે એમાં કોઈ બીજો કંઈ કરતો નથી, ને એ કાળે એ થવાની છે તે થાય છે, એમાં કાળ પણ કંઈ કરતું નથી, પોતાથી થાય છે એક વાત, અને ક્રમબદ્ધ થાય છે બીજી વાત સાથે કરી, કે જેમ થાય છે તેમ જ થાય છે, એમાં કંઈ આડુંવળું પણ થતું નથી. હવે ક્રમબદ્ધ થાય છે એવું જ્ઞાન કરનારની દ્રષ્ટિ આત્મા તરફ હોય છે, જેની દ્રષ્ટિ આત્મા તરફ છે એને એવું ક્રમબદ્ધનું જ્ઞાન થાય છે. એટલે કે ક્રમબદ્ધનું જ્ઞાન કરનારો, ક્રમબદ્ધને જાણનારો એ અકર્તા છે. ક્રમબદ્ધને જાણે છે એટલે ક્રમબદ્ધનો એને વિશ્વાસ છે, ક્રમબદ્ધની એને શ્રદ્ધા છે, ક્રમબદ્ધનો એને પાકો નિર્ણય છે, નિર્ધાર છે કે ક્રમબદ્ધ જ થાય છે. એવું થયું એટલે પછી કરતાપણું તૂટી જાય છે, હવે કરવાની વૃત્તિ નીકળી જાય છે, એટલે એ અકર્તા છે. અને અકર્તા છે તો પછી કંઈક બીજું કાર્ય રહેતું નથી, માત્ર જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન કરે છે તો જ્ઞાતા છે, અકર્તા છે એટલે જ્ઞાતા છે. કરવું તો છે નહીં, કરવું નથી એટલે પછી શું રહ્યું? જ્ઞાન કરવાની જે સ્વભાવ છે એ સ્વભાવ પ્રમાણે રહ્યો એટલે જ્ઞાતા થઈ ગયો. જીવ મોટે ભાગે બે પ્રકારે પોતે બહારમાં વર્તે છે, કે પરનું જ્ઞાન કરવું છે, પરનું જ્ઞાન કરવું છે એવો એક ભાવ હોય એને, અથવા તો પરમાં કંઈક કરવું છે, સુધારો વધારો કરવો છે એવો ભાવ હોય પર સંબંધીનો, એવા બે પ્રકારે એ વર્તતો હોય. હવે પરમાં કંઈ કરવાનું તો છે નહીં, અને પરનું જ્ઞાન કરવાનો હવે વિકલ્પ રહેતો નથી, કેમ કે દ્રષ્ટિ આત્મા તરફ જેની ગઈ છે એવો સમ્યક દ્રષ્ટિ હોય એને પછી પર સંબંધીનું જાણવાનું તો એવો વિકલ્પ હોય નહીં, એને એનો વિચાર પણ નથી આવતો કે પરને જાણવું, એટલે સ્વને જ જાણે છે, એની દ્રષ્ટિ આત્મા તરફ જ જાય છે. બહારમાં કંઈ કરવું નથી ને બહારનું જાણવાનો એને રૂચિ પણ થાય નહીં, એટલે જ્ઞાતા દ્રષ્ટા છે. અને અંદર પોતાના શુદ્ધ જ્ઞાયકને જાણનારું જે જ્ઞાન છે તે એ સ્વને જાણે છે અને પરને પણ જાણે છે. અંદર પોતાના શુદ્ધ જ્ઞાયકને જાણનારું જ્ઞાન, જે રાગાદી ભાવ છે તે પોતાનો નથી પરનો છે એમ જાણીને તેને કાઢી નાખે છે. કોણ? જ્ઞાન. પોતાના શુદ્ધ જ્ઞાયકને જાણનારું જ્ઞાન, પોતે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક, જ્ઞાયક જ્ઞાયક અકર્તા, માત્ર જ્ઞાતા દ્રષ્ટા થયો છે, એનું જે એ વખતે જ્ઞાનની પર્યાય, એ પર્યાય રાગાદિ ભાવ છે એ પરનો છે એમ જાણીને પોતાથી ભિન્ન કરી નાખે છે, એટલે કાઢી નાખે છે. આ ભેદ જ્ઞાનની ક્રિયા છે. આ રીતે એ પરથી પોતે જુદો પડે છે. જો પરથી જુદા પડવાની આપણે પહેલા પણ વાત કરી હતી, કે પરથી એટલે ક્યાંથી જુદા પડવાનું, કે આ બહારમાં જે કંઈ પદાર્થો છે, ઘર કપડામાં જે કંઈ છે, આ બધાથી તો જુદો છે, તો સહેલું છે, ક્યાંથી તો જુદો પડે, સ્વજનોથી પણ જુદો છે એ પણ સહેલું, પોતાના સ્વજનો, માતા પિતા ભાઈ બહેન, પિતા પુત્ર જે કંઈ છે એ બધાથી પણ પોતે જુદો છે, ત્યાં સુધી એને વાંધો નથી આવતો. આગળ વધીને પછી શરીરથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન કરવામાં થોડીક તકલીફ પડે છે, પણ એ હજી થઈ જાય છે, એ પણ એને થઈ જાય છે. પણ એના ભાવ, જે વિભાવ ભાવ, પરનું લક્ષ્ય કરતા જે ભાવ થાય છે, એ ભાવથી પોતે જુદો છે ત્યાં એને અઘરું પડી જાય છે. શુભ ભાવનો હું કરતા છું એ વાત એને જતી નથી, એને એમ જ છે કે શુભ ભાવ તો મારો જ છે ને, શુભ ભાવ મારો છે એટલે તો મને પુણ્યનો બંધ પડે છે, અશુભ ભાવ મારો છે એટલે તો મને પાપનો બંધ પડે છે, આ વાત એને ખસતી નથી. અહીંયા કરતા કર્મ અધિકારમાં એ વાત કહી કે ભાઈ એ ભાવ પણ તારા નથી. કેમ? કેમ કે સિદ્ધને નથી, એ ભાવ સિદ્ધને નથી એટલે તારા નથી, તારા સ્વરૂપમાં નથી, એટલે એ ભાવ જે છે એ પણ પોતાનો નથી, એટલે એનાથી પણ ભેદ જ્ઞાન કરવાનું. એ જે ભાવ છે એ ભાવ પણ મારો નથી, એટલે રાગનો જે ભાવ છે કે દ્વેષનો જે ભાવ છે, શુભ કે અશુભ ભાવ છે, એ પણ પર છે એમ કરીને એને કાઢી નાખ્યો, અને આ ભેદ જ્ઞાનની ક્રિયા બતાવી. આવું ભેદ જ્ઞાન જેને પ્રગટ છે એવા ધર્મી જીવને નિરંતર પર્યાયમાં આનંદનું વેદન છે. જેને આવું ભેદ જ્ઞાન થાય છે, સ્વ છે એને બધાથી જુદો પોતે જાણે કે તરતો અનુભવતો હોય એવી એની દશા છે, એટલે એને અલૌકિક આનંદનું વેદન છે. કર્મનું ફળ જે સુખ દુઃખની કલ્પના, તેને ધર્મી વેદતો નથી. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી જે મોક્ષ માર્ગમાં છે એ પેલા કર્મનું ફળ જે કર્મ ઉદયમાં આવ્યું છે અને જે સંયોગો આવ્યા છે જે ફળ સ્વરૂપ છે એને કારણે સુખ કે દુઃખ ખરેખર નથી, પણ એની સાથે જોડાવાથી અને પહેલાથી માન્યતા કરી છે એટલે સુખ કે દુઃખ એને લાગે છે, એટલે સુખ દુઃખની કલ્પના. કર્મફળને ગુરુદેવ હંમેશા સુખ દુઃખની કલ્પના કહે છે, એટલા માટે કહે છે કે ખરેખર એ ફળ ન તો સુખ છે કે ન તો દુઃખ છે, એ જ્ઞેય છે. એ જ્ઞાનમાં જ્ઞેય છે એ માત્ર જાણવા લાયક છે, એમાં જોડાઈ અને પછી ગુલાબ જાંબુ છે તો મને સારું છે અને પછી આ મને નથી ભાવતું એવું, આ ભજીયું આવ્યું તો મને નથી ગમતું એ ક્યાં આવ્યું તો દુઃખ છે, બે વસ્તુ ખાવાના પદાર્થ બંને જ્ઞેય છે. અથવા તો આ મર્સિડીઝ કાર છે તો સારી છે એ ગમે છે અને આ ટોયોટા છે તો એ ક્યાં એ નથી ગમતી તો એ આવી તો દુઃખ છે. કોઈ પણ આ પૈસા આવ્યા તો સુખ છે અને ગયા તો દુઃખ છે એમ નથી. બધું જે છે એ બધું જ્ઞેય માત્ર છે, એમાં પોતે નક્કી કરી દીધું છે એટલે સુખ દુઃખની કલ્પના કરી છે. જન્મ થયો, છોકરાનો જન્મ થાય તો કે સુખી, છોકરી થાય તો દુઃખી, ઇન્ડિયામાં એવું ચાલે છે ને, એમ માની લીધું છે. અને એ કેટલાક પ્રદેશોમાં એવું ચાલે છે કે જ્યાં છોકરી થાય તો એ લોકો ખુશ થાય, એમ છોકરીઓની સંખ્યા ઓછી અને છોકરી હોય એટલે પેલા સામેથી પૈસા આપે, એટલે એવા એવા એરિયા છે. આમાં શું સાચું શું કહું, એકને આઈસ્ક્રીમ થી સુખ થાય છે અને બીજાને આઈસ્ક્રીમ થી શરદી થાય છે, દુઃખી થઈ જાય કે આ તમે આઈસ્ક્રીમ ખવડાવ્યો અને દુઃખ. એવો પર પદાર્થ છે એ નથી કે સુખ આપતો કે નથી દુઃખ આપતો, એ કલ્પના છે. એટલે સુખ દુઃખની કલ્પના કર્મ ફળ જે છે એને સુખ દુઃખની કલ્પના કહી, એવી કલ્પના જે છે એને ધર્મી વેદતો નથી, એને સુખ કે દુઃખ રૂપે વેદતો નથી, એ એનાથી અલિપ્ત છે, એનાથી જુદો છે. ભેદ જ્ઞાન જેને થયું છે એવો આત્મજ્ઞાની ધર્મી એ આ કર્મફળ માં એ સુખ દુઃખનો અનુભવ કરતો નથી. એનું વેદન તો શું છે, પોતાના સ્વરૂપમાંથી જે આવતું વેદન છે એવું વેદન છે, એને તો આનંદનું વેદન હોય. એટલે એમ કહ્યું કે ધર્મી જીવને તો નિરંતર પર્યાયમાં આનંદનું વેદન છે. ભેદ જ્ઞાન જેને પ્રગટ થયું છે એવા ધર્મી જીવને તો નિરંતર પર્યાયમાં આનંદનું વેદન છે, અને પેલા કર્મફળનું જે સુખ દુઃખની કલ્પના રૂપ જે વેદન છે એ વેદન એને નથી હોતું. ગુરુદેવે આ એક પેરેગ્રાફમાં એક સાથે કેટલી બધી વાત કરી, શાસ્ત્રોના સાર ભરી દીધા, કેટલા બધા અધ્યાયોની વાતો બધી એક સાથે મૂકી દીધી. અહીં કહે છે કે આત્મા અનંત ગુણનો રસકંદ ચૈતન્ય મહાપ્રભુ મહાત્મા છે, તેમાં વિકાર નથી અને વિકાર કરે એવો ગુણ પણ નથી. તો પછી આત્મા વિકારને અને મિથ્યાત્વ આદિ ગુણસ્થાનને કેવી રીતે કરે અને કેવી રીતે ભોગવે? કરે જ નહીં. પર્યાયને રાગનો સંબંધ છે, શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને રાગનો સંબંધ છે જ નહીં. પર્યાયને રાગનો સંબંધ છે, કેમ કે પર્યાય છે એમાં રાગ છે, દ્રવ્યમાં રાગ નથી. રાગ થયો એ તો પર્યાયમાં થયો, એ સમયે થયો એટલો એ પર્યાય થઈ, એટલી સ્થિતિ થઈ, એ દશા થઈ, બસ એટલું, દ્રવ્યમાં નથી. એટલે શું કહ્યું, પર્યાયને રાગનો સંબંધ છે, પણ જે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય આત્મદ્રવ્ય એને કઈ રાગનો સંબંધ નથી, એમાં આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેથી રાગ થાય. પર્યાય સ્વતંત્ર થાય છે. પર્યાયની સ્વતંત્રતાનો આપણે ફરીને પાછો વિચાર કરીએ કે દરેક પર્યાયના એને એના ષટકારક પોતાના, એના છ છ કારકો એના પોતાના. એ ષટકારકને કારણે જે પર્યાય ઉત્પન્ન થઈ એને પૂર્વની પર્યાયનો વ્યય થયો એવી પણ અપેક્ષા નથી. થોડી સૂક્ષ્મ વાત છે પણ આપણે કરી ગયા છીએ એટલે બરાબર યાદ કરાવું કે પર્યાયને એવી પણ અપેક્ષા નથી કે પૂર્વની પર્યાય આવી હતી માટે હવે આવી પર્યાય થાય એમ નથી. જે પર્યાય થાય છે તે સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, આમાં રહસ્ય છે, આ વાતમાં ઘણું રહસ્ય છે. સમ્યક દર્શન થાય છે અને જે નથી થઈ એ વખતની પર્યાય, એ બે પર્યાયની વચ્ચે કઈ અંતર છે? જે પર્યાય સમ્યક દર્શનની જે થઈ એની પહેલાની પર્યાય સમ્યક દર્શનની નહોતી. જો પૂર્વની પર્યાય જે છે એને કારણે જો થતી હોય પર્યાય તો પછી કેવી રીતે થાય સમ્યક દર્શનની પર્યાય? જે પહેલા અશુદ્ધ પર્યાય હતી એને જે કારણે શુદ્ધ પર્યાય થઈ જાય છે. તો જો અશુદ્ધ પર્યાય જો કારણ હોય તો શું પછી અશુદ્ધ જ થવી જોઈએ? એમ નથી, દરેક પર્યાય સ્વતંત્ર છે. આ રહસ્ય છે. પર્યાયની સ્વતંત્રતા સ્વીકારીને શું કામ છે? કોઈ પ્રશ્ન પૂછે કે આટલું બધું તમે જીવું કેમ કાંતો છો, શું કામ છે આટલું બધું જીવણું જીવણું? પ્રભુ, એમાં માર્ગ છે, એમાં બહુ મોટી વાત છે. આત્મવિશ્વાસ બેસી જાય કે એ પર્યાય હતી તો શું છે, આ પલટો આમ ખાધો ને નવી પર્યાય નિર્મળ થઈ. પૂર્વની પર્યાય આમ છે માટે હવે આમ થશે, એમ છે જ નહીં. દરેક પર્યાય સ્વતંત્રપણે પોતે પોતાના સટકારકથી ઉત્પન્ન થાય છે. પર્યાય એક સમયનું સત છે, હોવાપણું છે, પર્યાયનું હોવાપણું છે. આ સૂક્ષ્મતાને આપણે સ્વીકારવાની છે. પર્યાય નથી એમ નથી. પર્યાયને ક્યારેક આપણે ગૌણ કરીને વાત કરીએ છીએ, ક્યારેક આપણે પર્યાયને મુખ્ય કરીને વાત કરીએ છીએ. જ્યાં જેની જે પ્રમાણે અપેક્ષા છે, જે પ્રમાણે જરૂર છે, એ પ્રમાણે આપણે તત્વને સમજીએ છીએ. અહીંયા આ વાત બંને સાથે મૂકીને ગુરુદેવે આપણને એમ સમજાવ્યું કે આ જે રાગનો ભાવ જે છે એ પર્યાયમાં છે, એ દ્રવ્યમાં નથી. અને એ એ સમયે એ પર્યાય થઈ તો થઈ, એની તું ચિંતા છોડ. બીજા સમયે ક્યાં એવી પર્યાય થવાની છે? છોકરા દુઃખી થાય છે, દુઃખી થઈને તું નકામો આર ધ્યાન કરીને એક પછી એવી પર્યાય કરે છે. થઈ ગઈ એ થઈ ગઈ, દ્રવ્ય તારું બગડ્યું નથી, એવું ને એવું ત્રિકાળ શુદ્ધ છે, તું વિશ્વાસ કર. નાની પુરુષોએ આપણને મોટામાં મોટો વિશ્વાસ અપાયો કે ભાઈ તું નરકમાં ગયો, ગમે તે કર્યું, તારી એ પર્યાય થઈ ગઈ, તો તે વખતે તે પર્યાય થઈ ગઈ તો થઈ ગઈ, હવે શું છે પણ એનું, હવે શું પણ નકામાનો શુક્ર આવે એને એને તું યાદ કરીને શું કરે છે? તારું સ્વરૂપ આમ થઈ ગયું તેમ થઈ ગયું એવું શુક્રા તું માનીને બેઠો છે. એ તો પર્યાયમાં હતું, તે થઈ ગયું તો થઈ ગયું, આત્મામાં ઘૂસ્યું નથી. એટલે પર્યાય છે તે એક સમયનું સત છે, અને પર્યાય પોતાના કારણે ઉત્પન્ન થાય છે. એ પર્યાયમાં રાગ થયો કે પર્યાયમાં દ્વેષ થયો કે પર્યાયમાં શુભ ભાવ થયો કે અશુભ ભાવ થયો, એ બધું ત્યાં રહ્યું, આત્માને કાંઈ થયું નથી. આત્મા એવો ને એવો કોરો રહ્યો, એવો ને એવો નિર્મળ રહ્યો, એવો ને એવો શુદ્ધ રહ્યો. આત્મદ્રવ્ય એવું જ રહ્યું, નિરંતર આત્મદ્રવ્ય એવું જ છે, અનાદિનું એમ જ છે. હવે આપણને કેવો વિશ્વાસ આવી જાય કે ના હવે વાંધો નથી, હું સિદ્ધ સમાન છું, એ વાતનો હવે વિશ્વાસ પાક્કો થઈ જાય કે ના બરાબર છે, મારું દ્રવ્ય સિદ્ધ સમાન શુદ્ધ જ છે, અત્યારે વર્તમાનમાં પણ શુદ્ધ છે, હવે મને વાંધો નથી, હવે હું પ્રગટ કરી લઈશ. જ્યાં સુધી એને વિશ્વાસ જ નહોતો કે હવે અમે તો પામર 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 કરતો હતો, ત્યાં સુધી એને એમ જ કે જાણે કે એ પોતે પામર થઈ ગયો, દ્રવ્યમાં જાણે પામરતા આવી ગઈ એવો એ ભાવ લઈને બેઠો હતો. ત્યાં પામરતા પર્યાયમાં હતી, એના દ્રવ્યમાં તો ક્યાંય પામરતા છે જ નહીં. એ તો ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ ભગવાન કહ્યો છે એને, તો 72મી ગાથામાં 3 વખત અમૃતચંદ્રાચાર્ય ભગવાને ભગવાન કહ્યો છે, આપણે કહી ગયા છે. એટલે કોઈ પામરતા નથી, જે પામરતા જે છે એ બધું પર્યાયમાં છે, દ્રવ્યમાં તો કાંઈ છે નહીં. દ્રવ્ય તો એવું ત્રિકાળ સિદ્ધ સમાન જ છે, શુદ્ધ છે, અને શુદ્ધ દ્રવ્ય છે તો એ પર્યાયમાં પણ શુદ્ધતા પ્રગટ કરશે, કરશે ને કરશે. આ વિશ્વાસ સાથે આખો પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થ આપણને આમાં બતાવે છે કે તમે આ છો 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 છો. 1000 વાર તમને કહેવામાં આવે પછી શું થાય તમને? કે હા હું છું, હું છું, શુદ્ધ છું, બસ. પછી બેસી જાય છે વાત, પછી બીજું બધું જે છે તે એમ લાગે છે કે બરાબર, બીજું બધું જે છે તે ઠીક છે, કઈ નહીં, હું તો શુદ્ધ છું, એ વાત આખી બેસી જાય છે. એ સમ્યક દર્શન છે, વિકલ્પ વિના એવો જ અનુભવ થાય છે. પણ એમ થઈ જાય છે પોતે, પછી એ એક વખત એ થયા પછીથી એ પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, પોતે એક નાયક છે, આ બધું એને કંઈ યાદ કરવાનું એવું રહેતું જ નથી. હું છું બસ, પોતાનું અસ્તિત્વ ને બસ એમ જ છે. કોઈ પામરતાના વિચારે રહેતા નથી. પર્યાયમાં હતું, પહેલા હતું, એની વાત નહીં, હવે ભવિષ્યમાં આમ થશે કે તેમ થશે કે એવા કોઈ ચિંતાએ નથી હોતી. સમ્યક દ્રષ્ટિને કોઈ ભય પણ ન હોય, શંકા પણ ન હોય, ચિંતા પણ ન હોય, આશંકાઓ પણ ચાલી જાય. કોઈ વસ્તુને જાણવાની રીતે આમાં એવું થાય કે આ કેમ જશે જરાક, પણ એમ નહીં કે આ એના એના સંબંધીની ચિંતા કે કંઈ થાય નહીં, એને ભય જ હોય જ નહીં. સમ્યક દ્રષ્ટિને ભય ક્યાંથી થાય? પોતે ભગવાન છે, પછી બીજાને બીજાનો ભય ક્યાં, એને ક્યાંથી ભય લાગવાનો? તો કોણ મારું બગાડે? આ આટલા આટલા અનંત કાળમાં આટલી આટલી જગ્યાએ ફર્યાયો તો કોઈ મારું બગાડી નથી શક્યું, તો કોણ હવે મારું બગાડવાનું હતું? નરકમાં ગયો, તિરેંચમાં ગયો, ગંદામાં ગંદા વિચાર કર્યા, ગંદામાં ગંદી પર્યાયમાં ગયો, ગમે તેવા કર્યા, તોય મારું કઈ બગડ્યું નથી, તો કોણ બગાડે? બરાબર ને? આગળ અહીંયા કહે છે કે અહીં કહે છે કે આત્મા આનંદ ગુણનો રસકંદ ચૈતન્ય મહાપ્રભુ મહાત્મા છે, તેમાં વિકાર નથી, તેમાં વિકાર નથી અને વિકાર કરે એવો ગુણ પણ નથી. તો પછી આત્મા વિકારને અને મિથ્યાત્વ આદિ ગુણસ્થાનને કેવી રીતે કરે અને કેવી રીતે ભોગવે? પર્યાયને રાગનો સંબંધ છે, ત્રિકાળી દ્રવ્યને રાગનો સંબંધ નથી. માટે ભગવાન આત્મામાં રાગનું કરવું નથી અને રાગનું વેદવું નથી. એ રાગને કરતો પણ નથી અને રાગને વેદતો પણ નથી. ભગવાન આત્મામાં એ વાત જ નથી, એ તો શુદ્ધ દ્રવ્ય સ્વભાવ છે. હવે જે આગળ જે ટીકામાં વાત હતી એને આપણે અહીંયા લઈએ છીએ. પાના નંબર 188 ઉપર બીજા પેરેગ્રાફમાં પેલા ટીકાની વાતને લઈને પછી ગુરુદેવ એના ઉપર જે વાત કરી છે એને આપણે સમજીએ. ટીકામાં એ વાત આવી કે માટે એમ ફલિત થયું કે જેથી પૂતગળ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ 13 વિશેષ પ્રત્યયો, ચાર પેલા શું, મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ, અને એના 13 ભેદ રૂપે 13 ગુણસ્થાનો, એ વિશેષ પ્રત્યયો, પેલા સામાન્ય પ્રત્યયો એના ભેદ રૂપે વિશેષ પ્રત્યયો કે જેઓ ગુણ શબ્દથી એટલે ગુણસ્થાનથી કહેવામાં આવે છે, અર્થાત જેમનું નામ ગુણસ્થાન છે, તેઓ જ કેવળ કર્મને કરે છે. આ ટીકાની વાત છે, ટીકામાંથી જે શબ્દો છે એ જ છે. તેથી જીવ પૂતગલ કર્મનો અકર્તા છે, જીવ પૂતગલ કર્મનો કરતા નથી. પૂતગલ કર્મનો કરતા પેલા પ્રત્યયો છે, સામાન્ય પ્રત્યયો તરીકે લીધા તે ચાર અને એને વિશેષ તરીકે 13 ગુણસ્થાન, એ વિશેષ એ પ્રત્યયો છે તે આ જડ કર્મના પૂતગળ કર્મના કરતા છે, પણ જીવ નથી, જીવ એનો કરતા નથી. એટલે કે છે કે તેથી જીવ પૂતગળ કર્મનો અકર્તા છે એમ ફલિત થયું. ગુણો જ તેમના કરતા છે, એટલે ગુણસ્થાન આ જે ગયા તે જ એમના કરતા છે અને તે ગુણો એટલે ગુણસ્થાનો તો પૂતગળ દ્રવ્ય જ છે. તેથી એમ ઠર્યું કે પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય જ એક કરતા છે. પાછું સરવાળો કરીને એ પૂતગળનું જ કાર્ય છે, બીજાનું કાર્ય નથી. એને પૂતગળના ભાગ કરીને પહેલા લીધા અને એ બધું છેવટે તો બધું પૂતગળ જ છે, એટલે પૂતગળ જ એનો કરતા છે, જળ જ એનો કરતા છે, જીવ નથી. એ વાત ઉપર આપણને લઈ ગયા. હવે ગુરુદેવ આમાં વાત કરે છે એને આપણે લઈએ સમજીએ. પ્રયોજનભૂત વાત બધી ગુરુદેવે કરી છે, આમાંથી બહુ સારની વાત કરી છે કે પ્રત્યેક હો કે આશ્રવ કહો, જે ચાર પ્રત્યય કહ્યા એ જ આશ્રવ છે, એ આશ્રવ છે. આશ્રવ છે તો પછી બંધ થાય છે, આશ્રવ છે એટલે બંધ થાય છે. એટલે પ્રત્યય કહો કે આશ્રવ કહો તે એક જ વાત છે. તે બધા પૂતગળ દ્રવ્યમય છે. મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ એ ચાર સામાન્ય પ્રત્યયો એટલે આશ્રવો છે. તેના ભેદરૂપ 13 વિશેષ આશ્રવો કે જેઓ ગુણ શબ્દથી ગુણસ્થાનથી કહેવામાં આવે છે, તેઓ જ કેવળ કર્મને કરે છે, એના કરતા થાય છે, જડ કર્મને કરે છે. અને આ ગુણો એટલે ગુણસ્થાનો પૂતગળ દ્રવ્ય જ છે. માટે એમ સિદ્ધ થયું કે પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય એક કરતા છે, જીવ તો અકર્તા જ છે. અરે લોકો બિચારા વિષય કસાયમાં ગળી ગયા, એટલે વિષય કસાયમાં ઘૂસી ગયા. ગુરુદેવ કહે છે વેપાર ધંધા વાયડી છોકરા સાચવવામાં આખી જિંદગી ગુમાવી દે છે અને આવું તત્વ સમજવાની ફુરસદ મેળવતા નથી. કેટલી કરુણા થાય છે ગુરુદેવને આપણા માટે, પોતે તો પામી ગયા છે. અરે કે આ બિચારા લોકો, જો કહ્યું છે લોકો બિચારા આ બધા વિષય કસાયમાં ઘૂસી ગયા, વેપાર ધંધાને આ બધામાં પડી ગયા અને જિંદગી આખી એમાં પૂરી કરી દે છે અને આવું તત્વ પડ્યું છે એને સમજવાનો એમની પાસે સમય પણ નથી, એની પુરસદે મેળવતા નથી. પણ ભાઈ એ વિષય કસાયનું ફળ બહુ માઠું આવશે. એ વિષય કસાયમાં તું ઘૂસ્યો છે ને, પણ યાદ રાખજે ભાઈ કે વિષય કસાયનું ફળ બહુ માઠું આવશે, એ સહન કરવું મહાઆકરું પડશે. અને કહે છે કે પ્રભુ તું ચૈતન્ય મણિરત્ન છો, આવો તું એ અચેતન ધૂળમાં કેમ આવે, એમાં ક્યાં ઘૂસ્યો તું? મણિરત્ન એ ધૂળમાં ક્યાંથી હોય, એમાં ક્યાં તું પડ્યો? આ મિથ્યાત્વ આદિ સામાન્ય ચાર અને વિશેષ તેર પ્રત્યયો એ અચેતન પૂતગલમય એ ધૂળમય જ છે, કેમ કે તેઓ પૂતગળનું કાર્ય છે, જીવ તેનો કરતા નથી. અને વળી તું એના વેદનની વાત કરે છે, એના વેદન તને હોય, તને ભગવાન આત્માને એના વેદન હોય કે તને તો તારા સ્વરૂપમાંથી પ્રગટતા આનંદનું વેદન હોય, આ બધા વેદન તને ન હોય એમ કેવું છે. તું ચિદાનંદ સ્વરૂપ છો, ચિત્ત આનંદ ઘન સ્વરૂપ, એવો તું એ અચેતનને કેવી રીતે વેદે, ચેતન એ અચેતનને જડને કેવી રીતે વેદે, જડના ભાવને કેવી રીતે વેદે, એમાં પેસે તો વેદે કે એમને વેદે, એમાં પહોંચતો નથી, પેસતો નથી, એટલે કે એની સાથે પહોંચવા જેવું કંઈ થતું નથી, વ્યાપક ભાવ એની સાથે નથી, તો પછી એને કેવી રીતે વેદે એમ કે છે. ચૈતન્ય રત્નાકર પ્રભુ આત્મા અચેતનને કેવી રીતે વેદે, તાત્પર્ય અહીંયા આ લીધું છે કે એ નકામાનો એમ ભાવ કરે છે પણ ખરેખર એને વેદતો નથી. હું આને ભોગવું, આને વેદું, આ ખરેખર એમ નથી. અસાતા વેદનીય કર્મ છે, એનો ઉદય આવ્યો છે, તો અસાતાને વેદે છે એમ કેવું એ વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતે પોતાના સ્વરૂપને જ વેદે, બાકી વેદી શકે જ નહીં. કૃપાળુદેવે પણ એ જ વાત કરી છે, ભોગતા કોનો, વિભાવ ભાવનો ભોગતા વ્યવહારથી કયો છે, બાકી ભોગતા તો પોતે પોતાના સ્વરૂપને ભોગવે એવો ભોગતા છે, નિશ્ચયથી તો એમ છે. એટલે એ વાત અહીંયા કરી કે ચૈતન્ય રત્નાકર પ્રભુ આત્મા અચેતનને કેવી રીતે વેદે, માટે આત્મા મિથ્યાત્વ આદિને વેદે છે, માટે કરે છે, એવો જે તર્ક હતો ને પેલા, એ તર્ક મૂક્યો ને કે મિથ્યાત્વને વેદે છે, મિથ્યાત્વને ભોગવે છે, એ તર્ક હતો, એનો ભોગતા થાય છે, માટે એવો એ ભોગતા થઈ અને એ મિથ્યાત્વને ભોગવે છે, માટે એ કર્મને જડ કર્મને કરે છે, એમ જે તર્ક હતો એ તર્ક ખોટો ઠર્યો. માટે આત્મા મિથ્યાત્વ આદિને વેદે છે, માટે કરે છે, એવો જે તારો તર્ક છે તે જુઠ્ઠો છે. મિથ્યા દ્રષ્ટિને પણ મિથ્યાત્વ આદિ જે પ્રત્યયો છે તેનો કરતા પૂતગળ છે. મિથ્યા દ્રષ્ટિને માટે પણ, મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ એને મિથ્યાત્વ આદિ જે પ્રત્યયો છે તેનો કરતા પૂતગળ છે, આત્મદ્રવ્ય તેનો કરતા નથી. અને છેલ્લી વાત આ ફરીથી રિપીટ આપણે કરીએ છીએ ફરીને, કે માટે એમ ફલિત થયું કે પૂતગળ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયો અને તેના ભેદરૂપ તેર વિશેષ પ્રત્યયો કે જેનું નામ ગુણસ્થાન છે, તેઓ જ કેવળ કર્મોને કરે છે, ભગવાન આત્મા ગુણસ્થાનને કરતો નથી. તો નવા પૂતગળ કર્મ બાંધાય એને તો કેમ કરે, એટલે કે ન જ કરે. તેથી જીવ પૂતગળ કર્મોનો અકર્તા છે, ગુણો જ તેમના કરતા, એટલે ગુણસ્થાનો છે, પેલા પ્રત્યયો છે એ જ એના કરતા છે, અને ગુણો એટલે ગુણસ્થાનો પૂતગળ દ્રવ્ય છે, તેથી પૂતગળ કર્મ છે એનો કરતા પૂતગળ દ્રવ્ય જ છે, બીજું કોઈ નથી. તો આ રીતે ખૂબ વિસ્તાર કરી અને બધું પ્રયોજન પણ સાથે ને સાથે આપણને સમજાવ્યું. હવે એના ભાવાર્થમાંથી થોડીક વાત આપણે લઈએ. પાના નંબર 189 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ગુણસ્થાનો અશુદ્ધ નિશ્ચયથી એટલે કે વ્યવહારથી, અશુદ્ધ નિશ્ચયથી એટલે કે વ્યવહારથી જીવની પર્યાયના ભેદો છે. શુદ્ધ નિશ્ચયથી નથી, કેમ કે આત્મામાં કોઈ ગુણ નથી એટલે, પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી એને જીવની પર્યાયમાં થાય છે, એટલે જીવની પર્યાયના ભેદ છે. પણ અહીં શુદ્ધ નિશ્ચય નહીંનું કથન છે. ગુણસ્થાનો થાય છે જીવની પર્યાયમાં, એટલે નથી એમ તો કેવી રીતે કહેવાય, પણ એ થાય છે, પણ આત્માનો કોઈ ગુણ છે એને કારણે નથી થતા, એ કાયમ થતા નથી, એટલે બધું જે પર્યાયમાં છે એટલે એ બધું વ્યવહારથી છે, નિશ્ચયથી નથી. એટલે એને એમ કહ્યું કે અશુદ્ધ નિશ્ચયથી છે એટલે કે વ્યવહારથી, શું જીવની પર્યાયના એ ભેદ છે, ગુણસ્થાનો છે ના નથી. પણ અહીંયા શુદ્ધ નિશ્ચયને એનું કથન છે, શુદ્ધ નિશ્ચયને એનું કથન છે એટલે એ આત્માના નથી, એટલે આત્મા એને કરતો નથી. ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ પ્રભુ શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ વસ્તુ છે, તેમાં આ અચેતન આશ્રવો નથી એમ અહીં કહ્યું છે. શુદ્ધ નિશ્ચયની વાત છે. એકલો જાણક 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 એટલે જાણવા વાળો જ જેનો સ્વભાવ છે એવા જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ આત્મામાં પરદ્રવ્ય જે શરીર મન વાણી લક્ષ્મી સ્ત્રી પરિવાર ઇત્યાદિ એ બધા પરદ્રવ્ય એ તો છે જ નહીં. ભગવાન આત્મામાં આ તો પરદ્રવ્ય તો છે જ નહીં, કેમ કે એ તો તદ્દન ભિન્ન ચીજ છે. પણ પર્યાયમાં જે રાગ છે તે રાગ પણ આત્મામાં નથી. મિથ્યાત્વાદી સામાન્ય પ્રત્યયો અને ગુણસ્થાન રૂપે વિશેષ પ્રત્યયો જેવો અચેતન છે તે આત્મામાં નથી. ભેદ જ્ઞાનની વાત છે, કેમ કે ભેદ જ્ઞાન કરવું છે તો તમારે શુદ્ધ નિશ્ચય નયનું કથન બરાબર સમજવું તો પડશે, નહીં તો આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાલમાં જ નહીં આવે. એટલે શુદ્ધ નિશ્ચય નયથી જે છે એ વાતને પકડી અને એને વિષય બનાવીએ તો દ્રષ્ટિનો વિષય બને. બાકી જો આપણે અશુદ્ધ નિશ્ચય નહીં અથવા તો વ્યવહાર નહીંથી જે કથન છે એને પકડીએ તો એમ થાય કે આ બધા વિવાહ ભાવ રાગ છે બધા જીવના જ છે. વાત પણ એમ જ છે કે ભાઈ આ બરાબર જીવના છે અને એ થાય છે એટલા માટે તો આશ્રવ થાય છે, એટલા માટે તો બંધ થાય છે, એટલા માટે તો ચાર ગતિમાં રખડવું થાય છે. એ વાત કાઢી નાખવાની તો છે જ નહીં, એ છે પણ અહીંયા એનું પ્રયોજન નથી. એ બધું આપણે જાણી લીધું છે, એ બધું અહીંયા એ કરવું નથી. અહીંયા આપણું પ્રયોજન દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શું છે એ જાણવું છે, એ કેવો છે. એટલે શુદ્ધ નિશ્ચય એનું કથન શું છે તો કે આત્મામાં એ નથી, આત્મામાં એ કંઈ નથી, એક પણ વસ્તુ નથી. બહુ સ્પષ્ટ કર્યું, શા માટે એ પણ કહ્યું, બહુ સરસ વાત છે. 190માં પાના ઉપર હવે એમ કહે છે, પહેલેથી ઉપરથી પાના નંબર 190 ઉપર કહે છે કે અરે આવી શુદ્ધ તત્વની વાત લોકોને સાંભળવા મળવી અત્યારે મહા મુશ્કેલ છે. પુણ્ય હોય તો સાંભળવા મળે, પુસ્તક પડ્યું હોય વાંચે નહીં, સીડી પડી હોય પ્રવચન સાંભળે નહીં. ગુરુદેવના પ્રવચનની સીડી પડી હોય પણ પ્રવચન સાંભળે નહીં, કે પુસ્તકમાંથી વાંચે નહીં. આ પ્રવચન રત્નાકર પડ્યું પણ વાંચે નહીં તો કેવી રીતે મળે, આવી વાત કેવી રીતે જાણવા મળે. એવું પુણ્ય પણ જોઈએ કે જેને કારણે થઈ, એવું પુણ્યાનુબંધી પુણ્ય કે જેને કારણે થઈને આ તત્વો ને આ બધું રહસ્ય સમજાય એટલી બુદ્ધિશક્તિ મળી હોય તે છતાં એનો ઉપયોગ ન કરે. મોટા જજ હોય, હાઈકોર્ટના જજ હોય તો પણ શું, સુપ્રીમ કોર્ટના જજ હોય, બધું મોટા ફિલોસોફર હોય, બધી મોટી મોટી ફિલોસોફી કરતા હોય, પણ આ તત્વની વાત ને જો પુણ્ય ન હોય તો ન જાણે. ઘરમાં પડ્યું હોય તો એને એને ન જાણે. એટલે કહે છે કે આવું મળવું એ જ મોટી વાત છે. તમને મળ્યું છે, જેને સાંભળવા મળ્યું છે, અરે જેને સાંભળવાથી મળીને આગળ વધીને જેને સમજાવ્યું છે એ તો મહાપુણ્યશાળી છે, એ તો પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવ્યો છે ને, એ તો એ હવે અલ્પ ભવી છે, એને વધુ ભાવ હોય નહીં. આવી વાત જે સાંભળે છે, રૂચિપૂર્વક સાંભળે આવી તત્વની વાત, એને વધારે ભાવ હોય જ નહીં. અરે આવી શુદ્ધ તત્વની વાત લોકોને સાંભળવા મળવી અત્યારે મહા મુશ્કેલ છે. આશ્રવના મલિન ભાવ મારા છે એવું માનીને 84ના અનંત અવતાર જીવ કરી ચૂક્યો છે, અને જ્યાં સુધી મિથ્યાત્વાદી ભાવ મારા છે એમ માનશે ત્યાં સુધી ભવનું પરિભ્રમણ ઉભું જ રહેશે. એ જ છોડવાનું છે કે એ ક્યાં મારો ભાવ છે, હું ભગવાન આત્મા શુદ્ધ છું, એ આધાર છે, એ થાંભલો છે, એ પકડશે તો દૂર બીજે ક્યાંય જવાનો નથી. એક દોરી બાંધી દેવાની થાંભલાને, પછી આપણે આગળ જવા જઈએ તો નહીં જવાય ક્યાંય. એવી રીતે આપણે આપણી જાતને બાંધી દેવાની કે હું ત્રિકાળ શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું, પછી વધારે વિભાવ ભાવ તરફ નહીં જવાય. આ સાધકને માટેનો એક રસ્તો કે તમે વારંવાર એવા વિકારી ભાવમાં એમાં જતા રહેતા હો, તમને એમ થતા રહે હું ક્યાંથી કરું, હું કેવી રીતે કરું, હું તો પામર છું, આમ છું, તેમ છું, મારાથી ન થાય, આ તો બહુ મુશ્કેલ છે, આમ તેમ થતું હોય તો ત્યારે આ જે થાંભલામાં જે આપણે બંધાયા છીએ ને કે ના હું તો ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાયક શુદ્ધ છું, શુદ્ધ છું, સિદ્ધ સમાન છું, એ જે ભાવ છે એને પાછો યાદ કરવો, એટલે કે એનાથી આપણે વારંવાર વારંવાર જાગૃતિ લાવવી, આ જ રસ્તો છે. એ રસ્તાને બદલે આપણે ઊંધું પકડીને બેસી ગયા છીએ. પેલું મારું, પેલું મારું, આ પ્રકારે મને દુઃખ ને આ કર્મને કારણે મને આમ ને આમાં 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 ગોથા ખાધા કરીએ, આ ધ્યાન કરીએ, રૌદ્ર ધ્યાન કરીએ, પતિ ગયું, નવા કર્મ બંધાય, ચાલ્યા કરે ચાલ્યા કરે, એમાંથી સોલ્યુશન નથી મળવાનું, એમાંથી કોઈ સોલ્યુશન મળવાનું નથી. પોતે શુદ્ધ છે એવો સ્વીકાર કરશે પછી જ સોલ્યુશન મળવાનું છે. એટલે એક થાંભલો છે શુદ્ધનો, એની સાથે બંધાઈ જવું, હું આ તો છું જ, અને પછી વિચાર કરવો તો પછી બીજું નથી રહેતું, બહુ સહેલાઈથી નીકળી જશે. વારંવાર એ જ ભાવને યાદ કરો કે હું કોણ છું, ગુરુદેવે શું વાત કરી, હું કોણ છું, મારું સ્વરૂપ આ જણાવ્યું ને, એમ કરીને પ્રસન્નતા લાવવી, પ્રફુલ્લિત થવું. ખૂબ સરસ સ્વાધ્યાય થશે, ખૂબ સારી રીતે સ્વાધ્યાય થશે. આગળ અહીંયા કહે છે, એટલે અહીંયા કહ્યું ને કે અને જ્યાં સુધી મિથ્યાત્વ આદિ ભાવ મારા છે એમ માનશે ત્યાં સુધી ભવનું પરિભ્રમણ ઊભું રહેશે, એટલે કે નહીં જાય, અનંત જન્મ મરણમાં રખડવું પડશે. ભાઈ આ અવસર તત્વની સમજણ કરવાનો છે. અને હવે એ વાત અહીંયા સંક્ષિપ્તમાં કરી છે. ગુરુદેવ કહે છે કે અહીંયા ત્રણ વાત કરી છે. પહેલી વાત કે મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ એ ચાર સામાન્ય પ્રત્યયો, એટલે એ આશ્રવો છે, એ આશ્રવ છે જેને કારણે બંધ પડે. બીજી વાત, તેર ગુણસ્થાનો તે પણ પ્રત્યયો છે, એ વિશેષ પ્રત્યયો છે અને તે પણ આશ્રવો છે, એને કારણે પણ બંધ પડે. એટલે એમાં એકરૂપતા કરવી નહીં, મારાપણું કરવું નહીં, એ હું છું કે એમાં મારું કંઈક છે એવો વિચારે ન કરવો. એ છે તો છે, એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે, એ રહેવાનું નથી. થોડોક કાળ સુધી એને કારણે કર્મ બંધાય તો ભલે બંધાય, એમ કહ્યું મૂળગાથામાં, મૂળગાથામાં એમ એ બંધાતા હોય તો ભલે બંધાય, એથી મારે શું છે એમ કહ્યું. એટલે આગળ કહે છે ત્રીજું કે નવા કર્મ બંધનના તેઓ કારણ છે, આત્મા બંધનનું કારણ નથી. ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશનું નૂરનું પૂર છે. રાગ દ્વેષના ભાવ અને ગુણસ્થાન આદિમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક ભાવનો અભાવ છે. રાગ દ્વેષના ભાવ અને ગુણસ્થાનની અંદર આ શુદ્ધ ચેતન ભગવાન આત્મા નથી, એટલે કે એમાં ચેતનપણું નથી, એ તો જડ છે. અને શુદ્ધ જ્ઞાયકમાં એ પેલા નથી, શું રાગ દ્વેષ ગુણસ્થાન એ શુદ્ધ ચેતન ભગવાન આત્મામાં નથી, ભગવાન આત્મા એમાં નથી અને આત્મામાં એ નથી, તેથી ગુણસ્થાનોને અચેતન કયા છે. આ ત્રણ વાતને બરાબર પકડવાની. છેલ્લી વાત લઈએ ભાવાર્થમાંથી. ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે કે એક કોર એટલે એક તરફ, એક બાજુ આત્મા એકલું ચૈતન્ય દળ, અને બીજી કોર એટલે બીજી તરફ ગુણસ્થાન આદિ અનેક ભેદરૂપ અચેતન દળ. એક બાજુ ચેતન દળ છે ને બીજી બાજુ અચેતન છે, એમાં બધું આવે. આપેલા પ્રત્યયો લીધા એ પણ આવી ગયા ને ગુણસ્થાને આવી ગયા ને વિભાવ ભાવે આવી ગયા, બધું એ બધું અચેતન, બધાને અચેતન કહ્યું. કેમ કે આત્માની જાતનું નથી એટલે ચેતન નહીં. એટલે એક બાજુ ચેતનનું દળ, ચૈતન્ય દળ, અને બીજી કોર બીજી તરફ ગુણસ્થાન આદિ અનેક ભેદરૂપ અચેતન દળ, બંનેના તદ્દન જુદા ભાગ પાડી દીધા. ભાગ પાડી દીધા એટલે આપણને શું થયું, ભેદ જ્ઞાનની આ રીત બતાવી દીધી, બધું જુદું, આ ચેતનથી બધું જુદું. જન્મ મરણના અંત કરવાનો આ જ માર્ગ છે ભેદ જ્ઞાન, એનાથી જુદો થઈ જા. અજ્ઞાનીઓ રખડવાના માર્ગમાં ભૂલા પડ્યા છે. મોટો રાજા હોય ને તો એ મરીને ભૂંડ થાય, અને મોટો શેઠ હોય તો મરીને ભેંસ થાય, તિર્યંચમાં જાય એમ, ભલે ને મોટો હોય. કેમ, આત્મા શું ચીજ છે એની જેને ખબર નથી એના આવા જ હાલ થાય ને, બીજું શું થાય. આચાર્ય દેવ અહીં સંસાર પરિભ્રમણથી છૂટવાનો માર્ગ બતાવે છે. આ બધો માર્ગ આપણને બતાવ્યો કે અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ ભગવાન આત્મા છે, એમાં આ શુભ ભાવ પણ નથી કે અશુભ ભાવ પણ નથી, વિષય કસાયના શુભ ભાવ નથી કે દયાદાનના શુભ ભાવ પણ નથી. એ બધા ભાવો બધા તો આશ્રવ છે, બંધનું કારણ છે, એ અચેતન છે, અને પોતે તો એનું કારણ પણ નથી, કર્મ બંધનું પણ પોતે કારણ નથી, પોતે શુદ્ધ તિકાળ નાયક નાયક છે. તો આ રીતે આ આખી ગાથા અને એના ચાર ગાથાઓ અને એના ઉપરના પ્રવચનમાંથી ઘણા બધા અંશો આપણે લીધા અને મૂળ વાતને સમજ્યા. હવે આજે એના પછી જે ગાથા છે એનો આજે થોડો વિચાર કરીએ, શરૂઆત કરીએ છીએ. ગાથા 113 થી 115. બધાને ખાસ વિનંતી છે કે આ જે 109 થી 112 ગાથામાં જે ગુરુદેવનું પ્રવચન છે, પ્રવચન રત્નાકરની અંદર જે આખું, એ બધું બરાબર શાંતિથી 1 કલાક 1.5 કલાકનો ટાઈમ લઈને બરાબર વાંચી જવું, એ બહુ જરૂરી. આખે આખું વાંચી જવાનું. આપણે બધા બધું આખું નથી લીધું, અંશો લીધા, મહત્વના જે હતા એ, પણ આખે આખું વાંચી જવું એટલે ખૂબ દ્રઢતા થશે, એ જ ભાવ રહેશે. હવે અહીંયા ગાથા 113 થી 115. હવે એમાં શું કહેવું છે, થોડીક વાત આપણે શરૂઆત કરીએ છીએ કે અહીંયા કહે છે કે વળી જીવને અને તે પ્રત્યયોને એક પણ નથી એમ કહે છે. હજી વધારે સ્પષ્ટતા કરવી છે કે એની સાથે જીવને જે અનાદિનું એવું થઈ ગયું છે કે એની સાથે એકરૂપતા, મિથ્યાત્વ સહિત જ હોય પોતે, તો કે એવું એકપણું જે છે એ એકપણું નથી, એ વધારે સ્પષ્ટ કરવું છે. એટલે આ ગાથાઓ દ્વારા જીવને એની સાથે એકપણું નથી એ વાત હવે કરવી છે. આજે પ્રત્યયોની વાત લીધી ને, 4 પ્રત્યયો અને પછી 13 એ વિશેષ પ્રત્યયો, તો કે એને જીવ સાથે એકપણું નથી એ વાત હવે આ 113 થી 115 ગાથા, 3 ગાથામાં હવે કરે છે. આપણે ગાથાની શરૂઆત કરીએ. અહીંયા 113 થી 115 ગાથામાં કહે છે કે યથા જીવ શાન અન્ય ઉપયોગ ક્રોધોપી તથા અજન્યન જીવ જીવસ્યા જીવસ્ય ચૈવ ચૈવમન અન્યત્વ માપન એવમિહ યસ્તુ જીવસ ચૈવતુ નિયમતસ્ત થા જીવ અય અયમ એકત્વે દોષ પ્રત્યયન નો કર્મ કર્મણામ અથ તે અન્ય ક્રોધોન્ય ઉપયોગાત્મકો ભવતિ ચેતયિતા યથા ક્રોધસ્તથા પ્રત્યયા કર્મ નો કર્માપ્યનંત. ગુજરાતીમાં ગાથા છે કે ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો, તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે, નો કર્મ પ્રત્યય કર્મના એકત્વમાં પણ દોષ એ. જો ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગાત્મક અન્ય છે, તો ક્રોધવત નો કર્મ પ્રત્યય કર્મ તે પણ અન્ય છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યથા જીવસ્ય ઉપયોગ અનન્ય, યથા જેમ જીવને ઉપયોગ અનન્ય અર્થાંત એક રૂપ છે. અનન્ય, જો આ અનન્ય શબ્દ સમજીશું નહીં તો આગળ વાત નહીં ચાલે. પહેલા અનન્ય શબ્દ આપણે સમજીએ. અનન્ય, અન્ય નહીં તે અનન્ય. અનન્ય એટલે અન્ય નહીં, અન્ય એટલે જુદું, જુદું નહીં તે, એનો અર્થ શું થયો? એકરૂપ, જુદું નથી એકરૂપ. અનન્ય, અન્ય નહીં તે, પોતાથી અન્ય નહીં, પોતાથી જુદું નહીં એટલે પોતા રૂપે એકરૂપ છે તે અનન્ય. હવે શું કહે છે કે જેમ જીવને ઉપયોગ અનન્ય અર્થાંત એકરૂપ છે, જીવને એટલે ભગવાન આત્માને, એને ઉપયોગ, એ જ્ઞાન દર્શનનો ઉપયોગ છે, એ એનાથી જુદો છે? ના, જુદો નથી, એનાથી અન્ય નથી, એટલે અનન્ય છે. જ્ઞાન દર્શનના ઉપયોગ એવું આત્માનું સ્વરૂપ છે, એ આત્માથી જુદો નથી. ઉપયોગ આત્માનો છે, આત્માથી એ જુદો નથી એમ અહીંયા કહ્યું. એટલે જેમ જીવને ઉપયોગ અનન્ય છે, અનન્ય છે કહો અથવા તો અન્ય નથી, જુદો નથી એટલે એકરૂપ છે. જેમ જીવને ઉપયોગ એકરૂપ છે, આગળ કહે છે કે તથા તેમ યદિ ક્રોધ અપી અનન્ય એવમ જીવસ્ય ચ અજીવસ્ય અનન્યત્વમ આપન્નમ એવમ, એટલે એનો અર્થ કર્યો છે અહીંયા કે તેવી રીતે, તથા એટલે તેમ, જો ક્રોધ પણ અનન્ય હોય, ઉપયોગ તો અનન્ય છે જ, ઉપયોગ તો એક રૂપ છે, પણ જો ક્રોધ પણ અનન્ય હોય એટલે કે એક રૂપ હોય આત્મા સાથે, તો તો શું થાય? તો એ રીતે જીવને અને અજીવને અનન્યપણું થાય. જીવ તો છે અને અજીવ કોણ? ક્રોધ. ક્રોધ જે છે એ જળ છે, એ ચેતન નથી, એટલે અજીવ કયો. એટલે અજીવ સાથે એને એકપણું થાય. જો તમે એમ માનો કે ક્રોધ છે, એ ક્રોધ પણ જીવ સાથે અનન્ય છે, એને પણ એકરૂપપણું છે, તો પછી જીવને અને અજીવને એને એકરૂપતા થઈ ગઈ. જીવને અજીવ એકરૂપ થાય ન થાય? જો તર્કથી સમજાયું છે, બહુ સરસ તર્ક કર્યો. પહેલા જે સાચું છે એ પહેલા મૂક્યું, પછી એની સાથે તુલના કરી કે તમે એને એની સાથે ક્રોધને પણ એ જ રીતે માનો તો જીવને ઉપયોગ સાથે શું છે? એકરૂપતા છે. જીવને જ્ઞાન સ્વભાવ છે તો એકરૂપતા એને ઉપયોગની સાથે છે, પોતાનો ઉપયોગ છે, જ્ઞાનનો ઉપયોગ છે, એટલે એ એકરૂપ છે. એવી રીતે જો ક્રોધ સાથે પણ એકરૂપતા કહેશો તો શું થશે? તો કે જીવ અને અજીવ, ક્રોધ તો અચેતન જળ અજીવ છે, તો કે જીવને અને અજીવને એકપણું થશે. જીવને અને અજીવને અનન્યપણું આવી પડ્યું હતું, એ તો બને જ નહીં. અને એમ થતા શું થાય? આગળ કહ્યું છે કે જીવને અને અજીવને અનન્યપણું આવી પડ્યું જો તમે એમ માનશો તો. અને એમ થતા આ જગતમાં જે જીવ છે, આ જગતમાં જે જીવ છે, અહીંયા ગાથામાં આપણે કહ્યું છે કે એમ થાય તો શું થાય? કે એવમ ચ ઇહ યહ તું જીવ સહ એવ તું નિયમત તથા અજીવ. એટલે કે આ જગતમાં જે જીવ છે એ બધા જીવ છે એ નિયમથી તેવી જ રીતે એ અજીવ થઈ જાય. જો એને ક્રોધ સાથે એકત્વ છે, એટલે એનો અર્થ કે એને અજીવ સાથે એકત્વ છે, તો જીવને અજીવને એકત્વ થતાં આ જગતમાં જેટલા જીવ છે એ બધા જીવને શું થયું? અજીવ સાથે એકત્વ થવાથી એ અજીવ થઈ જાય. કેવો તર્ક, કેટલો સરસ રીતે સમજાયો. તો પછી જેટલા જીવ છે બધાને પછી એ જ વાત થાય કે એ અજીવ થાય. જો અજીવ સાથે એને એકરૂપતા આપણે કહીએ કે આ છે, તો પછી એ જીવને અજીવ એકરૂપ થયા એટલે જીવ છે તે અજીવ થયો. એટલે જીવ અજીવ થયો એટલે પછી બધા જ જગતમાં આખાના બધા જીવને એ તો એ અજીવ થવાનો પ્રસંગ આવી જાય. એટલે આ જગતમાં જે જીવ છે તે જ નિયમથી તેવી જ રીતે અજીવ ઠર્યો. હવે જીવ છે કે અજીવ છે? આ એક ભૂલ કરો તમે, ક્રોધને જીવ સાથે એકત્વ માનો તો કેટલો મોટો અનર્થ થઈ જાય. તો જીવ અજીવ ઠરી જાય છે. બંનેનું અનન્યપણું હોવામાં દોષ છે, એ તો મોટો દોષ છે. એવું અનન્યપણું માનીએ તો એ મોટો દોષ છે. આગળ કહે છે કે પ્રત્યય નો કર્મ કર્મણામ એકત્વે અયમ દોષ. એટલે પ્રત્યય નો કર્મ અને કર્મના એકત્વ એટલે એકપણામાં, એને એકપણું માનવામાં, પ્રત્યય સાથે, નો કર્મ સાથે અને કર્મ એ બધા સાથે એ રીતે એકપણું માનવામાં આવે, અનન્યપણામાં એટલે કે એની સાથે એકપણામાં આવો જ દોષ આવશે. જેમ ક્રોધ માટે થયું એવું આને માટે પણ થશે, કેમ કે એ બધા પણ અચેતન જળ છે. પ્રત્યય, નો કર્મ અને કર્મ એ બધા સાથે પણ જો અનન્યપણું માનવામાં આવે, એટલે એકપણું માનવામાં આવે, તો પણ આવો જ દોષ આવશે. જીવ ને અજીવ એક થશે એટલે જીવ અજીવ ઠરશે. બહુ મોટો દોષ છે. કે છે હવે કે અથ તે ક્રોધ અન્ય. હવે જો આ દોષના ભયથી, આ દોષ લાગે છે તો આપણને એમ થાય કે ના, આ દોષ તો ન જોઈએ, આવો દોષ થાય તો ઠીક નહીં. અને તો પછી આપણે હવે એમ માનીએ, તારા મતમાં એમ આવે કે ક્રોધ જે છે તે અન્યને નહીં પણ અન્ય છે એમ માનીએ. તારા મતમાં હવે ક્રોધને અન્ય માનીએ, જુદો માનીએ. પેલા આપણે અનન્ય માન્યો, એક રૂપ માન્યો એટલે દોષ આવ્યો, એટલે હવે આપણે ડર્યા કે ના ભાઈ એમ તો નહીં, જીવને અજીવ ભેગા કરીને બધો જીવ અજીવ થઈ જાય એ વાત તો ના ના ના, એ રહેવા દો. આપણને ભય થયો કે ના એમ નહીં એમ નહીં, એ વાતને રહેવા દો. તો પછી શું માનવું છે? તો કે ક્રોધને અન્ય માનો. હવે જો તારા મતમાં ક્રોધ અન્ય છે અને ઉપયોગાત્મક ચેતયતા અન્ય ભવતી, તારા મતમાં જો ક્રોધ છે તે અન્ય છે, જુદો છે, આત્માથી ભિન્ન છે, અને ઉપયોગ સ્વરૂપ આત્મા જે છે તે જુદો છે, એ બંને જુદા છે. ક્રોધ પણ જુદો અને આ ઉપયોગ સ્વરૂપ ચેતન ભગવાન આત્મા પણ જુદો એમ છે, એ બંને જુદા જુદા છે, અન્ય છે. તો પછી શું કહેશે? કે છે કે યથા ક્રોધ તથા પ્રત્યય કર્મ નો કર્મ અપી અન્યત, એટલે એવી જ રીતે જો એમ માને તો પછી એ જ રીતે યથા ક્રોધ, જેમ ક્રોધને તે જુદો માન્યો અન્ય માન્યો તે પ્રમાણે તેમ પ્રત્યયો પણ કર્મ પણ અને નો કર્મ પણ આત્માથી અન્ય જ છે. તો પછી એને પણ તારે અન્ય માનવા પડે. તને ભય લાગ્યો કે ક્રોધને આત્માથી એક રૂપ માનીશ તો જીવને અજીવ થવાનો પ્રસંગ આવે છે? તો કે છે કે ના ના, તો એવું નથી કરવું. તો પછી જો ક્રોધને નથી કરવું તો પછી તારે આનું પણ નહીં કરાય. શેનું? આ મિથ્યાત્વ વગેરે જે છે એ પ્રત્યયો ચાર કહ્યા તે, કર્મ અને નો કર્મ એ પણ જડ છે, એની સાથે પણ એકરૂપતા કરાશે નહીં. એની સાથે એકરૂપતા કરવા જઈશ તો પણ જીવને અજીવ થવાનો પ્રસંગ આવી જાય છે. એટલે એનો અર્થ શું થયો આના ઉપરથી? કે આ બધા જે ભાવ ક્રોધાદી ભાવ જે છે એ આત્મા સાથે એકરૂપતા કરતા નથી. એ જ રીતે પ્રત્યયો પણ આત્મા સાથે એકરૂપ હોઈ શકે નહીં, કર્મ કે નો કર્મ કંઈ પણ આત્મા સાથે એકરૂપ થઈ શકે જ નહીં. જો એવું કરવામાં આવે તો જીવને અજીવ થવાનો વખત આવી જાય. તર્કથી આ વાત સિદ્ધ કરી. હવે આનો વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું.
સુસંત છે દિન રાત રહે તદ ધ્યાન મહી પર સા